1363 पर पूज्य श्री सदगुरु देव श्री नु गाथा 320 समिसार जयसन आचार्य कृत टिकाओ पर प्रवचन
नमो नोये सवरियंतानम नमो नोये सवसिदानम नमो नोये सवायरियान नमो नोये सवजायानम नमो नोये सवत्रिकालवती सावनम ओंकारमिंदु संयुक्त नित्यं जयन्ति योगिन कामदमोक्षदं चे ओंकाराय नमो नमः मंगलम भगवान मंगलम गौतमोहि मंगलम कुंकुंदारी उजेन्द्रमो सुमंगलम नमः सुमति सागराय स्वानुभूत्या च हास्ते चि स्वाय भवाय सर्वाभाव निरुद्धनिदाता
समय सारणी क्रम से निर्विश गाथा जयसेन आचार्य टीका उत्तर गुजराती अनुवाद बीजा तरीके अपने बे नीति में शून्य एवं धन जय एनो थोड़ो विशेष नो तो शू कहते जी जीनी बात तो है पंडित चली गई तरह द्वारा बोले आत्मा जी है आत्मा माथी शांति प्रकट कर दी है जेने अंतर की विकरालता ने सुख नी दशा प्रकट कर दी है यो या आत्मा धर्म करना रो यो भी आत्मा जेने धर्म करवो है इतने के जेने सुखी थवू है सुख एटले अतिन्द्रिय आनंद अतिन्द्रिय आनंद थी शाश्वत प्रगट थाय नाश एवो अतिन्द्रिय आनंद प्रगट थाय धर्म की शुरुआत कहे ये अतिन्द्रिय आनंद की पूर्णता थाय मोक्ष कहे कहे कि मोक्ष ने एनु कारण भी अतिन्द्रिय आनंद की दिशा रहेली है कि एमाथी आवे अहीं तो आवे तरिया एमां नथी एम सिद्ध करे छे भगवान आत्मा पोती वस्तु सर्व शुद्ध परिणामिक परम भाव ग्राव त्यां तो अपने कलाक आली गयो तो थोड़ू कहीं फूल न अर्थ करू सर्व शुद्ध परिणामी भाव भाव टिकाव परिणामी के इतने के पोताना स्वभाव नी हरियाती माटे कोई नी अपेक्षा भाव मां अभाव मां न आवे एवी अंतर वस्तु ने परिणामी शुद्ध स्वभाव कहेवामां आवे छे एवू जे सर्व शुद्ध परिणामी परम भाव परिणामी परिणाम की इतने सीधी अटकेलो छो द्रव्य आत्मलाभ हेतु परिणाम अमार सिद्धांत है वस्तु नो स्वभाव स्वरूप एनो लाभ नाम रियाती एनो हेतु तेने परिणामी भाव कहेवामां आवे छे क्या चीज से भगवान आत्मा आ शरीर वाणी मन नहीं कर्म नहीं राजदेश नहीं एक समय नी जी अवस्था थाय छे पर्याय मोक्ष नो मार्ग के मोक्ष नी पर्याय पूरण ए पण जेना नहीं एवो पूरण स्वरूप एवो जी स्वभाव भाव जेम के लींडी पीपर कौसर कोरी तिथास ना स्वभाव की स्वरूप रियाती धरावे छे लींडी पीपर एटली नानी पण अंतर मा एनो तीखो रस कौसर कोरो एना स्वरूप ना रियाती एना तीखा रसना स्वरूप नी रियाती એ જેનો હેતુ છે એનું પ્રસર કોરી તીખો રસ હેતુ કર્યો છે જેને પ્રગટ કે અપ્રગટ એવી પર્યાય એની અહીં અપેક્ષા નથી ત્રિકા એના એક રૂપ 64 પોરો તીખો રસ્તો છે એને પરિણામિક કહીએ. પરિણામિક એટલે જેને કોઈની અપેક્ષા નથી એવો સ્વભાવ ભાવ એવો આત્મા અંતરમાં એનો મૂળ સ્વભાવ દ્રવ સ્વભાવ પદાર્થ સ્વભાવ વસ્તુ સ્વભાવ તત્વ સ્વભાવ એ સર્વશુદ્ધ પરિણામી કર્મ ભાવ એને કોઈ હેતુ બીજો લાગુ પડતો નથી. એ તો પોતાના સ્વરૂપની હૈયાતી એનો હેતુ હેતુ ફૂલ પડ્યો છે ને. દ્રવ્ય આત્મલાભ હેતુ કે પરિણામ ભગવાન આત્મા સત સચિદાનંદ સત શાશ્વત સત એકરૂપ સત ધ્રુવ સત નિત્ય એવું જે એકરૂપ અંદર છે જેમ પીપરના 64 પર એકરૂપ છે એવું આનું એકરૂપ છે. પીપર તો જળ છે અને ઘણા રટકણોના સંયોગે તેની તીખાશની સત્તા કહેવામાં આવે છે. આ ભગવાન આત્મા એક અખંડ વસ્તુ છે એની સત્તા એક વસ્તુ છે. એ એક વસ્તુની જે સ્વભાવ સ્વરૂપ ભાવ એને અહીંયા પરિણામી એટલે વસ્તુના સ્વરૂપની હૈયાતીને બીજા કોઈ કારણની જરૂર નથી. જેના સ્વરૂપની હૈયાતી જ કારણ છે. જેની વાત છે જઈશું. મૂળ વસ્તુ છે એને અનંત કાળમાં દક્ષિણા લીધી એ શું ચીજ છે અને કેમ તેની શુદ્ધિ થાય એ શુદ્ધિ ક્યાંથી આવે છે અને આનંદ લેવા માંગે છે અને તે આનંદ પણ કોઈ એમ કઈ કહે કે મારે અધૂરો આનંદ જોઈએ પૂરો આનંદ જોઈએ એમ કે પૂરો આનંદ જોઈએ અને તે પણ કેટલો કાળ રહે એટલો કે અનંત કાળ રહે એટલો. ત્યારે એનો અર્થ એ થયો કે અતિન્દ્રિય આનંદ જોઈએ છે તે કાયમ રહે એટલો જોઈએ છે અને પૂર્ણ થાય એટલો જોઈએ છે. તો એ પૂર્ણ આનંદ કાયમ રહે એ આવે ક્યાંથી સમજાનું કારણ એ ભગવાન આત્મા સત શાશ્વત ચૈતન મૂર્તિ એમાં શાશ્વત અતિન્દ્રિય આનંદ અને આપણે આનંદ માને પરિણામ ભાવ કર્યો ભાઈ અતિન્દ્રિય આનંદ નામે પરિણામિક સ્વભાવ સ્વીકારી હેતુ પડેલો છે. એનો સ્વભાવના સ્વરૂપની હૈયાતી જેનો હેતુ છે બીજો કોઈ હેતુ છે એવો જે આત્મા અંદર એકરૂપ વસ્તુ એને પરમ ભાવ એવો જે પરમ સ્વભાવ કાયમ ભાવ એને ગ્રહણારી પકડનારી જ્ઞાનની દશા શુદ્ધ ઉપાદાન ભોગ ત્રિકાળની વ્યાખ્યા ત્રિકાળ શુદ્ધ ઉપાદાન ભોગ ત્રિકાળ વસ્તુ જે મૂળ વસ્તુ છે એને શુદ્ધ આર્થિક નહીં એને દ્રવ્ય નામ સામાન્ય ત્રિકાળ ચૈતન્ય પકડનારા નયના જ્ઞાનથી જોઈએ તો તે વસ્તુ એવી છે કે જીવ સુંદર આપ્યો છે તેની જીવની વ્યાખ્યા નોટી કરી થોડી આત્મા શબ્દને વાપરતા ત્યાં જીવ શબ્દ વાપર્યો છે અને દરેક ઠેકાણા જીવ વાપરશે કેમ કે આત્મા ના એનો મૂળ થતા અતોતી બચોતી એથી આત્મા થાય છે. પોતે રહીને કરણને આ જીવમાં હૈયાતી પણ ટેકાળ બતાવવું છે જીવ બચન રાખ્યો છે. જીવ જીવતું સ્વરૂપ જેનું ત્રિકાળ ટકતું છે સમજાય છે. કાંઈ ભગવાન આત્મા એમ જીવ શક્તિ પણ પહેલી લીધી છે. જીવન જીવવું ટકવું જેના કાયમ સ્વરૂપે ટકવું એકરૂપ જેનું રહેવું એવો જે જીવ એને વર્તમાન જ્ઞાનના નિર્મળ પછી વર્તમાન લીધી હોય કરી લીધી શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં છે એ વર્તમાન પર્યાય છે. જીવન શું સમજાણું કાંઈ ધીરેથી આ તો વિષય ઘણો જીવો છે અને તે પણ નય છે, ઉપયોગાત્મક છે. સમજાનું કઈ એટલે શું કે આત્મા જે ત્રિકાળી સ્વરૂપની હયાતી જેનો હેતુ એનું જે તત્વ એને જે લક્ષણા લેનાર એનું જે ધ્યેય કરનાર એનું જે પરમ સ્વરૂપ છે તેને જ્ઞાનમાં લેનાર એવી વર્તમાન જ્ઞાન દશા, વર્તમાન જ્ઞાન દશા એ લક્ષણા લે ત્રિકાળ. સમજાણું કઈ એની વાત છે. આ તો પાકણ માકણ છે. વસ્તુ જે ત્રિકાળ સત ભગવાન શાશ્વત સ્વરૂપે વિરાજમાન એનો નિર્ણય શેમાં થાય? એનો નિર્ણય એની હયાતી છે. આ હયાતી છે આનું તત્વ. એ હયાતી ના હયાતીમાં એનો નિર્ણય નહીં થાય. હયાતી તો એક રૂપ ત્રિકાળ છે. એનો નિર્ણય વર્તમાન જ્ઞાનની દશા, જે જ્ઞાનની દશા ત્રિકાળ આ વસ્તુ છે એમ જે લક્ષણ લે છે એ નિર્ણય અથવા જ્ઞાન વર્તમાન જ્ઞાનનો વેપાર, જ્ઞાનનો ઉપયોગ છે. એ વર્તમાન દશા છે. ગ્રેટ લેટન જેવું છે બધું મજા. એવરી ગ્રીક લેટન પરદેશની વાત, આ છે સ્વદેશની વાત. એક વખતે સમજાણું કે છે એવું જે શુદ્ધ દ્રવ્યાર્થી નહીં, ભગવાન શુદ્ધ પરમાત્મા શાશ્વત તત્વ જેમાં અતિન્દ્રિય આનંદ આદિ અનેક ગુણો પરિણામી સહજપણે જેને હેતુ સહજ હેતુ એટલે એને લક્ષ લેનાર દ્રવ્યાર્થી નહીં. આ કરી લીધી એનું દ્રવ્ય લીધો એને જોનાર જાણનાર પર્યાય છે. પર્યાય સમજાય છે વર્તમાન અવસ્થા જે જ્ઞાન ત્રિકાળ સ્વરૂપ છે, ત્રિકાળ સ્વરૂપ છે એની પ્રગટ અવસ્થા જે જ્ઞાન જેને તેથી કહ્યું છું કે જ્ઞાન પ્રગટ છે તે પ્રમાણરૂપ છે. પ્રમાણરૂપ જ્ઞાનની વ્યાખ્યા ચાલે એમાંથી નહીં લેવી છે. આખી ચીજ વસ્તુ છે શાશ્વત સ્વરૂપ ચિદાનંદ પરમ ભાવ દ્રાહક એને ગ્રહણારી જાણનારી એવી વર્તમાન જ્ઞાનની દશા ઉપયોગરૂપ છે. ઉપયોગ એટલે વેપારરૂપ છે, લબ્ધરૂપ નહીં. લબ્ધરૂપ એટલે જ્ઞાનનો વિકાસ એટલો છે એમ નહીં, પણ એ જ્ઞાનનો જે વિકાસ છે ત્રિકાળી સ્વરૂપને પકડવાનો એનો ઉપયોગ જે વર્તે છે અંદર સ્વરૂપ બહુ નહીં થતું. શુદ્ધ દ્રવ્યાર્થી નહીં ભગવાન આત્મા શાશ્વત વસ્તુ જે અપ્રિય વસ્તુ એટલે જેમાં બદલવું પલટણું જેમાં નથી એવી ચીજને પલટતું જ્ઞાનનો ઉપયોગ તેને લક્ષ કરે છે. ધીરે સમજ વાતો, ધીરે સમજવાની વાત છે ભાઈ. અલૌકિક વાતો છે આ તો. મોક્ષના દરવાજામાં પહેંચી અને મોક્ષ અનુભવ કરે એવી ચીજ છે. એની પાસે છે પણ એની એને ખબર નથી. ઘરમાં ઘરમાં ચીજને ખબર નથી એવો ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ સ્વરૂપે શાશ્વત જે બિરાજમાન અનંત ગુણનો પિંડ એ ધ્રુવ, એ ધ્રુવના પરમ ભાવ કહો, શુદ્ધ ઉપાદાન ભૂત કહો, સર્વશુદ્ધ પરિણામી કહો, એ બધા એના વિશેષ છે. એવી ચીજને જે જ્ઞાનનો ભાવ વર્તમાન છે પણ છે છે પોતે ક્યાં નક્કી છે એમ કરે. કારણ છે માં નક્કી કરનાર તો બદલતી અવસ્થા હોય. શું કીધું સમજાવું કઈ પર્યાય, પર્યાય એટલે અવસ્થા, અવસ્થા એટલે હાલત, દશા. એ દશા દશાવાનનો નિર્ણય કરે, દશાવાન દશાનો નિર્ણય, દશાવાન દશાનો નિર્ણય નહીં કરે. ધ્યાન રાખવું અજાણ્યા ને એકદમ બીજું લાગે, હું દરિયા ક્યાં લાગે, શબ્દે શબ્દે અહીં તો મૂળ ચીજ જ આ છે. અનાદિ સનાતન સત્ય સ્વરૂપ ભગવાન આત્મા, એ તો ધ્રુવ રૂપ પરમ ભાવ, પરમ ભાવ. હવે જે જ્ઞાનનો ઉપયોગ છે એ પરમ ભાવ નથી ભાઈ, એ પરમ ભાવને ગ્રહણારી પર્યાય પરમ ભાવ નથી. આ કરવું પડશે, જેને શાંતિ જોતી હોય ને સુખ જોતી હોય કાઢી નાખશે. તમારે સમજાતું નથી, મો સમજાવી માટે કાઢી નાખે માલેલું નથી. બીજી રીતે સરફળી સરફળીને મરી જાય ક્રિયા કર્ણ ક્લેશ કરીને. આ વસ્તુનો અનુભવ વિના જન્મરણમાં ગરવા એને પતા સમજાણું કાંઈ. ભગવાન આત્મા કે છે શુદ્ધ દ્રવ્યાર્થી નહીં, ભગવાન પૂરણ પરમ ભાવ વસ્તુ છે. બહુ શાશ્વત આદિ અંત વિનાનું તત્વ જેને કોઈ હેતુ જ નથી. હેતુ શું? વર્તમાન પર્યાયને એક પ્રગટ થાય એને હેતુ કહેવાય, પૂછે દ્રવ ગુણ પર હેતુ કહેવાય. સમજાય છે? પુરાણી પર્યાય એક અપેક્ષા હેતુ કહેવાય, પણ આ વસ્તુનો હેતુ હોઈ શકે નહીં. એવી નિર્હેતુક ચીજને પકડનાર જાણ છે એના ખ્યાલ વિના છે કોણ નથી કે સમજાવું કાંઈ. તો કે છે કે જે જ્ઞાનનો અંશ, જે જ્ઞાન શાશ્વત છે, વસ્તુ શાશ્વત છે, એને જાણનારી વર્તમાન જ્ઞાનની દશા જે ઉપયોગરૂપ છે, વેપાર છે. અંત આ એમ વેપાર છે, જરૂર વેપાર તો આવ્યો અહીંથી. નહીં ઉપયોગ ને ભાઈ વેપાર કહે છે ને, નહી પણ ઉપયોગરૂપ છે, પ્રમાણ જ્ઞાન પણ ઉપયોગરૂપ છે. ઉપયોગ એટલે વેપાર. ઉપયોગના બે પ્રકાર છે, એક જાણવા દેખવાના બાર બહુ છે, પાંચ જ્ઞાન ત્રણ અજ્ઞાન, એક જ્ઞાનની પર્યાયના ત્રણ આઠ બહુ છે, અને એક દર્શન ગુણના પ્રગટના ચાર બહુ છે, ચક્ષુઓ ચક્ષુઓ છે, અને એક જ્ઞાન ચિકાર વસ્તુના પ્રગટ અવસ્થાના આઠ બહુ છે. એમ કહીને ઉપયોગના બાર બહુ છે, પણ એ બાર બહુ જાણવા દેખવાના વેપારવાળા છે. અજ્ઞાનના ભલે પંડાળના દેખવાનું, પણ અજ્ઞાનનું કદ લખ્યું છે, આંખો લખ્યું છે. એ જાણવા વેઠવાનો જે ઉપયોગ વેપાર, વેપાર સમજાવું, આચરણ રૂપ ઉપયોગની આ બાકી વાત નથી. ઉપયોગના બે પ્રકાર, એટલે કે એક બાર પ્રકારનો ઉપયોગ, એક શુદ્ધ અને અશુદ્ધ પ્રકારના બે ઉપયોગ. અશુદ્ધના પાછળ બે ભાગ, શુદ્ધ અને અશુદ્ધ. દયાદાન વ્રત ભક્તિના પરિણામ શુદ્ધ છે, હિંસા જુઠું ચોરીના અશુદ્ધ છે, બે થઈને અશુદ્ધ છે, એના રહીતી આત્માના પરિણામથી શુદ્ધ છે. પ્રગટ એ શુદ્ધ પરિણામ અને અશુદ્ધ પરિણામને આચરણની અપેક્ષાએ તેને ઉપયોગ કીધો છે. આ બાર પ્રકારના ઉપયોગને વેપારની અપેક્ષાએ તેનો ઉપયોગ કર્યો. એની વાત કરે પણ સત્રિકાઓમાં ફરે એવી વાત છે, પણ જેની એને નોંધવી પડશે નોંધમાં. સમજાણું કાંઈ, નોંધ નથી કરતા કઈ સારી તો આપણું નોંધ કરી રાખે છે કે નહીં કઈ હે? નોંધ કરજો, એમ કેટલા કેજી હું ફલાને બી આવી છે, નોંધ કરી રાખજો. એમ નથી કરતા કઈ લખે તમારા કાગળ કોઈ ધ્યાન હે? યાદ રાખજો, ફલાણા દિવસ નોંધ કરી લીધું, ભૂલી દીધું. આ નોંધ કરવા જેવું છે, બધું તો ધૂળ ધાન છે બધું. અહીં કે છે ભગવાન આત્મા સ શુદ્ધ દ્રવ્યના વેપારનો ભાવ, શુદ્ધ દ્રવ્ય વ્યાપિક વસ્તુ, શુદ્ધ દ્રવ્ય વસ્તુ, એનું પ્રયોજન જે જ્ઞાનનું છે એને અહીંયા નયનો વેપાર, ઉપયોગનો વેપાર, ઉપયોગ એટલે કામ કરે છે આ ચીજ છે તેમ, આ દ્રવ સ્વરૂપ છે એમ જેવું કામ કરે તેને શુદ્ધ દ્રવ્યાર્થી નય કહેવામાં આવે છે. એ નયે જીવ જીવતું તકતું તત્વ આપનું ટીકાવ સ્વરૂપ શાશ્વત ભગવાન એને કર્તૃત્વ ભોક્તૃત્વના પરિણામ નથી. એવી ચીજમાં પરનું કર્તૃત્વ ભોગતૃત્વ છે જ નહીં. દયાદાન વ્રતના પરિણામના કર્તાને ભોગતા એ વસ્તુ શાશ્વત થઈ છે નહીં, પણ નિર્મળ પરિણામનું પરણવું મિત્રાજી દશારૂપે થવું એ પણ જેના જીવના શાશ્વત સ્વભાવમાં એ પરણવું એ અંદર નથી. એટલે થવું થયેલું છે ટીકા એને આ પરિણામ પણ થવું એના નથી. સમજાણું કઈ જીવ કર્તૃત્વ ભોક્તૃત્વના પરિણામથી એટલે કે આ શુદ્ધ પરિણામ વિતરાગ દશા, આનંદ દશા, ધર્મ દશા એના પરિણામ વસ્તુના સ્વીકારી સ્વભાવની દ્રષ્ટિનો લક્ષ્ય કરતા એમાં છે, એ તો નવા પરિણામ છે, વસ્તુમાં એ નથી. વસ્તુ તે પરિણામથી શૂન્ય છે, શૂન્ય એટલે ખાલી છે, શૂન્ય એટલે એવો અર્થ નથી સંદૈયા હું શૂન્ય થઈ જાય. આવી ચીજને લક્ષ્યમાં લઈને રાગથી રહિત થઈને નિર્વિકલ્પ દશા પ્રગટ કરવી એનું નામ પરથી શૂન્ય થવું અને સ્વભાવમાં પરિણામ શૂન્ય છે એમાં નક્કી થાય છે. કરીને સમજાણું કઈ ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદની મૂર્તિ પ્રભુ ધ્રુવથી નિર્છે ધ્રુવથી તારી ભગવાન ચૈતન ધ્રુવનો તારો અનાદિ અનંત શાશ્વત વસ્તુ છે. એને નિરખનારી નય એટલે જ્ઞાનનો જે વેપાર એ વર્તમાન દશા છે. એ વર્તમાન દશાથી વસ્તુ જે છે તે ખાલી છે, પણ વર્તમાન દશા છે એ પુનપાપના વિકારથી શું છે અને એ પરિણામથી શું વસ્તુ છે. એ પરિણામ પરિણામ છે, એ વર્તમાન નથી. કરીને જીવ કરે પણ આ સાચું છે, આ છે, આ સર્વજ્ઞથી સિદ્ધ થયેલો અનુભવમાં સિદ્ધ થાય એનું એમાં કઈ ન બેસે અને ન થઈ શકે એવી ચીજ છે. જરી અનંતકાળને એને અભ્યાસ નથી. વાસ્તવિક તત્વોનું સત શું છે અને સતમાં શું ક્રિયા થાય અને ક્રિયા થાય તે પરિણતિ સતના ધ્રુવમાં છે કે નહીં એની ખબર વિના એને આંધળી દોડે અનંતકાળ ધર્મને ગાળ નામે ગાયો પણ ધર્મ થયો. કે છે જી કર્તૃત્વ ભોગતૃત્વથી ભગવાન આત્મા અહીં જેને જીવ ત્રિકાળી સ્વરૂપ કહીએ શાશ્વત એ તો વિતરાગી પરિણામના કરવાથી અને વિતરાગી પરિણામના ભોગવવાથી પણ સમજે. અને બંધમોક્ષના કારણને પરિણામથી શું છે અને રાગદ્વેષના પરિણામ એ બંધનનું કારણ એનાથી પણ વસ્તુ સ્વરૂપ શાશ્વત છે તે રહી છે એમાં નથી, શૂન્ય છે એમાં નથી. અને મોક્ષના પરિણામ અને મોક્ષનું કારણ બે, બંધના પરિણામ અને બંધનું કારણ મોટી વાત લાંબી થોડું થોડું કરી. બંધના કારણ છ કારણ જ્ઞાના અને અર્થાત્મા આદિ છ બોલ અને એનું બંધ બોલ અને ભાવ શાશ્વત ચીજમાં એ નથી. એમ જે જ્ઞાનનો વેપાર આખી ચીજને લક્ષ્યમાં જે છે તે ચીજ બંધને મોક્ષના કારણને કારણ અને તેનો પરિણામ બંધના અને મોક્ષના ભાવ બંધનો બંધ ભાવ જળ લ્યો અને એના કારણરૂપ પરિણામ લ્યો મોક્ષ નિર્મળ પર્યાય લ્યો અને એના કારણ મોક્ષ માર્ગ લ્યો એ પરિણામથી વસ્તુ ત્રિકાળ છે તે શૂન્ય છે શું છે એટલે એ વર્તમાન અવસ્થા ક્ષણિક છે એ ત્રિકાળમાં નથી અને ત્રિકાળ એક ક્ષણમાં બહાર આવતો નથી અરે અરે રમતી ભાઈ નથી એને કોઈ એની રમતી જોઈ નથી એ શું છે એ છે કેવા બંધને મોક્ષના કારણ અને બંધ મોક્ષના પરિણામ એનાથી ભગવાન ધ્રુવ સ્વરૂપ શાશ્વત ચૈતન દો શું છે શું છે એટલે એના રહી છે એનામાં છે નહીં એનો અર્થ એવો નથી કે વિકલ્પથી શૂન થઈ જાય એટલે ઓલી મળી જશે એમ નથી કઈ વિકલ્પ શૂન થઈ જાય કે મને શું શૂન થઈ જાય શૂન થઈ જાય જળ આત્મા આવો છે ચૈતન સ્વભાવ ધ્રુવ અનંત ગુણનો નાથ પૂર્ણાનંત રૂ પૂર્ણ નિલમ એવું જે શાશ્વત આત્મા પોતાનું ગુરુ એને લક્ષમાં લેતા એ લક્ષની પર્યાય પણ જેનામાં નથી સમજાણું કાંઈ એમ શું કીધું છે એમ શું નથી કહ્યું કે વિકલ્પ રહી છે શું થઈ જાય શું શું થાય છે એ પરિણામનો અભાવ થાય લક્ષ જે કરનાર પરિણામનો અભાવ થાય એમ ત્રણ બને છે નિર્મળ જે પરિણામ છે વિતરાગી પરિણામ રાજ નહીં શુદ્ધ ચૈતન તરફમાં જળતા ભાવ એ ભાવ શૂન્ય નથી એ ભાવમાં અસ્તિ છે વિતરાગી શાંતિની અસ્તિ છે એ ભાવ આમાં નથી ત્રિકાળમાં નથી એ અપેક્ષા આ ભાવની અપેક્ષા એને શું કહ્યો સમજાણું કાંઈ હા ત્રિકાળી શાશ્વત વસ્તુ કહું એને લક્ષમાં લેનાર જ્ઞાન ને આનંદની દશા એ પુણ્યને પાપના વિકલ્પના છેદ ભેદથી રહી છે શું કીધું ભગવાન આત્મા શાશ્વત બિન પ્રભુ એ વર્તમાન જે પરિણામ એટલે નિર્મળ દેખા આ વસ્તુ છે મેં નિર્ણય કર્યો આ વસ્તુ છે મને જ્ઞાન કર્યું આ વસ્તુ છે એમાં થયો એ વિતરાગી નિર્દોષ ત્રણ પ્રકારના પરિણામ છે ભાવ છે પણ એ વર્તમાન પર્યાય અવસ્થા છે એનું વેદન છે વેદન એનું હોય અનુભવ એનો હોય અનુભવ ત્રિકાળીનો ન હોય પણ જે ત્રિકાળી છે એમાં અનુભવની પર્યાયથી તે શું છે સિદ્ધ કરે છે સમજાવું કાંઈ ભગવાન આત્મા જો અનુભવની પર્યાય છે એમાં જો આખો અનુભવ આવી જાય બીજે સમય રહે કોણ એ અનુભવ તો વર્તમાન આનંદની દશાની જ્ઞાનના વેપારનો જ અનુભવ હોય વિતરાગી પર્યાયનો અનુભવ હોય પણ એ અનુભવની પર્યાય જેના લક્ષે થઈ છે એના માટે નથી છે ને કારણ પરિણામથી શૂન્ય છે મોક્ષના કારણરૂપ અનુભવ એવા પરિણામ અને મૂળ મોક્ષ પરિણામ એનાથી મૂળથી જે ધ્રુવ છે શાશ્વત ભગવાન બિંબ છે એનાથી આ પરિણામ થઈ શું છે અને એ પરિણામ વર્તમાન શ્રદ્ધા જ્ઞાન શાંતિના પ્રજ્ઞા એ પુણપાપના વિકલ્પ થી શું છે? સમજાણું કઈ? આ તો હવે કઈ ચાલી ગયેલી ચાલે છે. સપાનું કહેવું એનું ગુજરાતી તરતે થઈ ગયું આવ્યું. કારણ ને પરિણામ થી શું છે? શું અર્થ આ હો કે આત્મા પોતાનું શાશ્વત વસ્તુ છે, સચ્ચિદાનંદ રૂપ. એને પકડનારા જ્ઞાનનો વેપાર, શ્રદ્ધાનો ભાવ, શાંતિનો ભાવ એ વર્તમાન પૂરતું એનું અસ્તિત્વ છે. પણ તે પરિણામની દશા ધ્રુવમાં નથી, ત્રિકાળમાં આવી નથી. આવા પરિણામથી ત્રિકાળ ધ્રુવ શું છે? સમજાણું કઈ? એમ સમુદાય પાપીમાં કહેવા નીકળ્યો. હવે અહીંયા પાંચ ભાવ એનો અડધો ફરક તો થઈ ગયો. હવે વિશેષ કહેવામાં આવે છે લપાંડી અને પાને. હા, એ તો શું ભાઈ પાપની પાસે એને કહ્યું શું શું કહેવામાં આવ્યું, શું શું કહેવા એમ શું વાત છે? વળી વિશેષ કહેવામાં આવે છે. આ વિષય નવો આવે છે. આ તો રવિવારે થઈ ગયો હતો, પણ એમાં થોડું બાકી હતું આ થોડું આવ્યું. બાકી તો અપાર વિષય છે. સમુદ્ર દરિયો ભયો છે, એ કઈ પાર આવે નો. ઉપસમાદી પાંચ ભાવમાં ક્યાં ભાવથી મોક્ષ થાય તે વિચારમાં આવ્યો. ભાવ આવ્યો છે ને પરમ ભાવ, એ અંદર આવ્યો છે ને પેલો સર્વશુદ્ધ પરિણામી પરમ ભાવ. ત્યારે કે ત્રિકાળીને પરમ ભાવ કહીએ અને બીજી ચાર પ્રકારની અવસ્થાને અપરમ ભાવ કહીએ, તે શું ચીજ છે? ભગવાન આત્મા શાશ્વત વસ્તુ છે, ધ્રુવ. એને પરમ ભાવ કહીએ, એને અહીંયા પરિણામી ભાવ કહીએ, એને સ્વીકારી સહજાત્મ સ્વરૂપ વસ્તુ પરિણામી કહીએ. પાંચ ભાવમાં એક ભાવ અને બીજા ઉદયકાળી પાંચ ભાવ, બીજા ચાર ભાવ છે. એ કે શું ક્યાં ચાર ભાવથી મોક્ષ થાય? ચાર ભાવ બીજા છે. એક ત્રિકાળી ભાવ, એક વર્તમાનમાં રાગ દ્વેષ પંચાતના વિકલ્પની ઉત્પત્તિ એવો એક વિકારી ભાવ. એક વિકારી ભાવને ઠરે જેમ પાણીમાં કાદવ હોય અને કાદવ ઠરે પાણી જેમ નિર્મળ દેખાય, કાદવ ગયો નથી થયો છે, એમ એક ભાવ વિકારના પરિણામ કઈ દબાણ છે, પ્રગટ નથી, અભાવ નથી, એવી એક દશાને ઉપસમ દશા કહેવામાં આવે છે. વિષય જીવન શું? આ આત્મામાં પાંચ ભાવનું સ્વરૂપ છે. પરની સાથે કઈ ખબર નહીં, પર સ્વતંત્ર તો છે ખરું બધું, પણ પોતાની રમતી હું પાંચ ભાવમાં છે. ભગવાન આત્મામાં એક પરમ પરિણામી ત્રિકાળી ભાવ, એક ઉદય ભાવ નામ પુણ્યપાપના વિકલ્પની લાગણીઓ પ્રગટ થાય દશામાં એ ઉદય ભાવ કહેવાય છે. ઉદય કેમ કે વસ્તુમાં નથી પ્રેમિતો, એટલે એને ઉદય કહેવામાં આવે છે. અને એ પર્યાયને વિકારને જયારે જરી ઠારે છે પુરુષાર્થથી અંતર અનુભવથી, વિકાર અનુદય થઈ જાય છે, અણઉદય થઈ જાય. અનુદય એટલે પ્રગટ દેખાતો, એવી એક દશાને ઉત્સમ ભાવ. ઉત્સમ ભાવ એની વર્તમાન અવસ્થામાં, વર્તમાન પર્યાયમાં ઉત્સમ ભાવ પ્રગટ થાય છે. ત્યારે કે ઉદય પ્રગટ થાય ને આવે પ્રગટ થાય, પર્યાય ને અપેક્ષા એ પ્રગટ છે, પણ એ વિકારીનું પ્રગટ છે અને એક અવિકારીનું પ્રગટ છે. સમજાણો કઈ? જીવું તો પડશે ભાઈ, આ વ્યાખ્યાન પહેલું આવે છે. એટલે 55 વર્ષમાં ટીકામાં હતું. ટીકા કોણ વાંચે સંસ્કૃતની? અને સમજે કોણ ત્યાં? લાલચંદભાઈ ના 320 વાંચવી છે ત્યાંથી આવી છું. સમજાવવામાં સાંભળે તો ખરા, અરે આવું મનુષ્ય દેહ છે, આવું પરમ સત અમૃત પીડું છે, અને કઈ રીતે ભૂલમાં ઘેરાયેલું છે, કઈ રીતે કર્યું છે, ભૂલથી કેમ ઘેરાયેલું છે, ભૂલ કરે તો કેવા પ્રકાર હોય છે એનું વર્ણન છે. કે છે ઉષ્ણતાદી પાંચ ભાવોમાં ક્યાં ભાવથી મોક્ષ થાય તે વિચાર. હવે ઉપસમ જે પહેલો બોલ કીધો એ ઉપસમ કેમ પહેલો લીધો? ભાઈ એમ કર્મશ્રી શું કર્યું છે ને? પહેલું ઉદય ન હોય, કારણ કે પહેલું ઉપસમ ત્યાં વિના ઉદયને જાણે કોણ? એટલે પહેલો ઉદય ન લીધો, પહેલો ઉપસમ થઈ લીધો છે. આત્મા આનંદ સ્વરૂપ છે એમ જયારે અંતર્દ્રષ્ટિ થઈને ઉપાદાન શુદ્ધ પ્રગટ પર્યાયમાં, શુદ્ધ ઉપાદાન કેટલા વર્ષમાં? વર્તમાન ક્ષણિક અવસ્થામાં શાંતિ પ્રગટ થઈ. એ શાંતિ પહેલી પ્રગટ થાય ઉપસમ ભાવે થાય. રહેણું સંજ્ઞા દર્શન થાય અનાદિકાલથી જીવને ઉપસમ ભાવે થાય. સમજાણું કાંઈ સમય એટલે કે વિકાર ચડે નહીં પણ વિકાર દબાઈ જાય. સમજાણું કાંઈ સરફ હોય ને, સરફ એને પાણી કાઢું નાખો ખૂબ થઈ જાય, પણ પછી અમારે નાખ્યું છે તે કોલેજમાં વખાડમાં માલ હતો એમાં હેઠે હેઠે સર ગીરી ગયું. હવે પકડવું કેવી રીતે? બધા ડરે હેઠે કઈ પૂર ખરું થોડું, પછી તો ભાઈ પાણી નાખવાનું ઠાડું નીકળશે નહીં અને ત્યાં હલશે નહીં, પાણી ઠંડુ થોડું નાખ્યું. પછી આમ સપડ્યું, આમ ફરફડતા હતા, એને ફકડવા જાય તો એવો મોટો ફરફડતો છે રાજના કરતા વાણ્યા અને એની કેટલી ગજ હું કરે ત્યાં. એમાં અમારા બધા કુંવરજીભાઈ બધા એવા, હું તો તેથી ના માં એટલે આમ આપણે જો અમારી દુકાન ખુલી હતી, કારણ કે અંદર ખુલી હતી. એમાં કે છે વિખ્યાત ભાવ જે ભ્રમ ભાવ છે, મોટો સર્વ કાળો નાગ છે ઉદય ભાવ. ભગવાન આત્મા આનંદ સ્વરૂપને ન માનતા, એ પુણ્યપાપમાં સુખ છે, પુણ્યપાપને મારા છે, એ સમયની અવસ્થા પૂરતું આત્માને માનવો એવું મિથ્યારૂપે કાળો નાગ ઝેર છે, એને પેલો મારવો એકદમ સંભાવે મરા પેલો તો ખરા. સમજાણું કાંઈ અનાદિની રીત છે. સર્વજ્ઞ પરમેશ્વરે ફરમાવ્યું છે કે જયારે જયારે ધર્મ પામે ત્યારે પેલો ઉત્સમ સંકિત થાય. પહેલો ધર્મ પામે નર્કમાં પામે છે. નારકી છે ને જીવે 84 અવતારમાં નર્કમાં અંત છે, મનુષ્યમાં દેવમાં, દેવમાં અનંતો જીવો છે. એમાં કોઈ જીવ ત્યાં તમે ત્યાં આ સંસ્કારથી સાંભળ્યું હોય આદિથી ઉપસંગ પામી જાય, ધર્મ પામી જાય, એમ આત્માનો અનુભવ થઈ જાય. એ પહેલો અનુભવ થાય એનું નામ ઉપસંગ ભાવ કહેવામાં આવે છે. બોલો, જે મિથ્યા ભ્રાંતિ છે તેનો નાશ થયો નથી, દબાયો છે, પ્રગટ થવા દેતો એટલો આત્માનો પુરુષાર્થ છે. ચૈતન્ય પકડીને કે જે મિથ્યા ભ્રાંતિને નાશ કરી શક્યો નથી પણ દાબી દીધી છે, જેને 56 વાતમાં છે ઉપસમની વ્યાખ્યા 56માં શું કે અનુભૂતિ ઉત્સમ બાળક છે એમ સમજ. અનુભૂતિ ઉત્સમ ઉદ્ભવ લખવો એનું નામ ઉષ્મ. સંસ્કૃત માસલો છે મોટો હું તમને. દ્રઢ આત્મલાભ હેતુ પરિણામ કર્મનામ ફળદાન સમર્પય ઉદ્ભૂતિ ઉદય અંતરના વિકારના પરિણામ પંચાપના કામ ક્રોધના આદિ થાય તેને ઉદયદાન. ઉદયનો વિકાર ભાવ ઝેર ભાવ એને ઉદય ભાવ કહે છે. આ અણુદેહ ઉપસમ ઝેરને દબાવે છે. ઉદય પ્રગટમાં નથી એવા ભાવને અંતર આત્મા પહેલો અખંડાનંદ ભગવાન સુચિદાનંદની મૂર્તિનો જે અનુભવ પહેલો થાય ત્યારે તેને ઉષ્મ ભાવથી અનુભવ થાય. એમાં ઉદયનો ભાવ હોય છે. મિથ્યાત્નો અને રાગ આદિનો પણ ઉષ્મમાં તો અભાવ જ હોય છે. સમજાણું? ઉદય અનુભૂતિ સૂક્ષ્મ, ઉદય અને અનુભૂતિ મિશ્ર. કંઈક ઉદય હોય પ્રગટ અને કંઈક પ્રગટ ન હોય એ અહીં સૂક્ષ્મ થઈ ગયું. ત્યારે ઉપસમિત છે. પછી બીજો સૌસમિત છે. ઉપસમિત એટલે પહેલો આત્મધર્મ પામે ત્યારે ઉપસમ ભાવ કે છે શાંત શાંત ઉપસમ રસ વર્ષે કેવી તારા મને. આત્મા એકલો ઉપસમ રસના અસહાય સ્વભાવનો હતો જ છે. એટલો વિકરાળ સ્વભાવ. વીત એટલે રહીત, રાગ એટલે રહીત. વીત એટલે રહીત, કેનાથી રાગ રહીત. રાગ રહીત એટલે કસાય રહીત. કસાય રહીત એટલે સર્વદોષ રહીત. એવો ભગવાન અકસાય મૂર્તિ શાશ્વત ચૈતન્ય એનું જે અંદરમાં ધ્યાન સ્વરૂપને પકડીને તેનું સમૂહ તે દશાને ઉપસમ કહે છે. પણ એ ઉપસમ છે વર્તમાન પર્યાય. પર્યાય સમજાય છે વર્તમાન અવસ્થા. એ પિતાળી ચીજ નહીં, તેની ઉપસમ અવસ્થા મેલી નહીં. વસ્તુ ભગવાન આત્મા અચિત ઘન વસ્તુને પકડવા જાય છે પુરુષાર્થી ત્યારે તેઓ તેને ઉપસમ ભાવ પ્રગટ થાય છે. તેથી અહીંયા ઉપસમ લીધો છે. લેવાના ક્રમમાં પણ આ નિયમ છે. સમજાણું કાંઈ સ્વાસ્થ્યક્રમમાં પણ આ નિયમ છે. કયું ઉપસમ થતા પછી શોષણ થાય એની વાત છે ભાઈ. પૂરો શોષણ અનાદી નો ચાલે છે એનું કાંઈ નહીં. ભગવાન આત્મા પોતાના સુચિદાન મૂર્તિ થયું શાશ્વતને અંતર્દ્રષ્ટિ અવલંબ્યો નિજે ઉપસમ થયો પછી પાછો ઉદયજીત અંગ સત્તામાં હતું કે કંઈક રાગ પ્રગટ થયો. કંઈક રાગનું પ્રગટ થવું, કંઈક રાગનું અપ્રગટ થવું એવા મિશ્ર ભાવને ક્ષય ઉપસમ. કંઈક રાગ ન થયો તેને ક્ષય કહેવામાં આવે છે. કંઈ નાશ કર્યો છે એમ નહીં, રાગ ન થયો તેને ક્ષયસમ, રાગ થતો નથી તેનું ઉપસમ. એવી એક દશાને ક્ષય જોવા એક વસ્તુનું સ્વરૂપ છે આત્મામાં. એક વર્તમાન પર્યાય એટલે અવસ્થામાં જયારે સંગત દર્શન થયા પછી આ એક સૂક્ષ્મ ભાવની દિશા આવ્યા વિના થયા વિના હતી. હા હા, તો એને બતાવે છે જો જીવ કલ્યાણી ભાવે છે અને એની પર્યાય ચાર પ્રકાર છે. આવું સમગ્ર થઈ નાખું રૂપ છે એમાંથી એક દૂર પણ કાઢી નાખે તો વાસ્તવિક તત્વ લક્ષમાં આવશે. આ તો વસ્તુ સ્થિતિ જ આવી છે. સર્વજ્ઞે કહી છે એમ નહીં, સર્વજ્ઞે જાણી છે એવી અને એ અનુભવમાં આવે છે એવી. આ રીતે એનો અર્થ કોઈ રીતે પર્યાય અને દ્રઢ સાબિત થશે. આત્મા આત્મા કરો, આત્માને અનુભવ પણ શું અનુભવ. અનુભવ એટલે હું આત્મા ત્રિકાળ એટલે હું, એનો અનુભવ એટલે હું. ઈ કહે છે કે આત્મા ત્રિકાળ એ તો પહેલો પરમ ભાવ કીધો, તે અનુભવ થયો તે ઉપસમ છે. દશા છે નવી દશા છે, અનંતકાળમાં નહીં કરેલી એ પણ એક ભાવ છે. अस्थि रूपे निर्मल पणे भाव साय भाव मूल माथी राग ने मिथ्यादि नो क्षय करे मिथ्यात्मो पेलो क्षय करे तो ये खाई दिशा खाई इतने पानी में जो मैल हो पाड़ी नाखे एक पानी नीतरी जाए एम भगवान आत्मा एवी शुद्ध चैतन्य मूर्ति एवी श्रद्धा ज्ञान में निर्मलपणे श्रद्धापणे प्रण तो क्षय थी जाए ज्ञान निर्मलपणे प्रण तो क्षय थी जाए सायक इतने जे दशा थई ते पाछी करे समझाणू कहीं बची भाषा अजाणी है सभा में पहली वेली आ रीते वंचाय आ भाव पास पांच आन मरी चार आन एक आन तो सांभव तो खु कई सत्य परम सत्य है सर्वज्ञ नहीं सिद्ध थेलू है वस्तु ना भाव में रहेलू है एक पिता भाव रूपे एक चार अवस्था रूपे अवस्था समझाणो दिशा रूपे पर्याय रूपे हालत रूपे अंश रूपे है एक उदय चलो कीधो थी उदय विकार परिणाम सुनिपात भाव चार गति भाव क्रोधमान भाव एने उदय भाव कहे तो विकारी ने एक चार भावों कहू ने कि उष्माधि पांच भावों में चार भाव की मोक्ष है ये विचार मे ये चार भावों पर्याय रूप है चार भाव अवस्था रूप है अने शुद्ध शुद्ध परिणामी भाव द्रव्य रूप है तेरी बात की थी शुद्ध स्वभाव ध्रुव स्वभाव परिणामी भाव है ये कायम रहना ये वस्तु रूपे है अने चार तेनी अवस्था नहीं पर्याय नाम हालत रूपे है आ रीति आत्मा है एक एक आत्मा समझाऊ कहा कोई ने ए वस्तु नु स्वरूप नु दृष्टि थाय तारे थाय छे क्या पोती आत्मा में थाय छे बार थाय छे बस एनु भाव ने क्षेत्र अही पड़ी छे एटलू एमा आखी चीज वस्तु न होय तो द्रव्य न होई शके कई पण द्रव्य एटला ना थे હવે એની દશા પ્રગટ થાય પણ એટલા ના ઉપર પર્યાયમાં થાય છે જયારે ધર્મ દશા પ્રગટ થાય ધર્મ નો અધર્મ હો એ પણ એની વર્તમાન દશામાં છે અધર્મ દશા ન હો તો ધર્મ પ્રગટ હું એમ રહેતું અને ધર્મ સદાય ન હોય તો ધર્મ કરવું રહેતું નથી એટલે વસ્તુ સિદ્ધ થાય છે કે એના વિકારી પરિણામને ઉદય કહે છે એની હયાતી છે અંતર્દૃષ્ટિ કરતા જે નિર્વિકારી પરિણામ થાય પહેલા એને ઉપશમ કહે છે વિશેષ નિર્માણના અંશ પ્રગટ થાય અને ઉદય શોષણ કહે છે થાય છે એમાં આ પરિણામી ભાવ દ્રવરૂપ છે અને ત્યાર તે અવસ્થારૂપ છે પરસ્પર સાપેક્ષ એવું પરસ્પર એટલે સ્વીકારી પરમ વસ્તુ ભગવાન અને એની આ ચાર દશાઓ એ પરસ્પર દ્રવ્યને પર્યાયની અપેક્ષા અને પર્યાયને દ્રવ્યની અપેક્ષા વસ્તુ એવી છે ત્યાંથી સાંભળવાનો મળે છે કઈ વસ્તુ બીજી થઈ જાય સમજાણું કઈ કે છે એ પરસ્પર પરસ્પર શબ્દ છે ને ધર્મ સ્વરૂપ ભગવાન ધ્રુવ ચૈતન્યજી પહેલું કીધું શાશ્વત એને આ પર્યાયની અવસ્થાની અપેક્ષા છે અને પર્યાયને દ્રવ્યની અપેક્ષા છે આખી ચીજ એ છે એટલે તમે આ પાડી તું પર્યાય એમાં છે નહીં છે બોલ છે પછી આવતી કઠિન દિન આવે છે ને કે છે ભગવાન હું સામર્થ તારી લીલાની રમતું પાંચ ભાવમાં સમાઈ જાય છે. આખો ભગવાન ધ્રુવ સનાતન સત શાશ્વત થઈ તમે એને પરિણામી કે તે સહજ સ્વભાવ કહેવામાં આવે. સહજ સ્વભાવ કહો કે પરિણામી ભાવ કહો, એક વાત. એને જાણનારી પર્યાયને સાચા ઓળખાણની દશાને સંભાવ કહે. આ એ ઓળખે નહીં ત્યાં સુધી વિકારી દશાને ઉદય ભાવ કહે. ઓળખાણ થયા પછી પણ એ ઓળખાણ ઉત્સમનો અલ્પકાળ રહે છે. ઉત્સમ ભાવ અલ્પકાળ રહે પછી તરત શુદ્ધમ થઈ જાય. કઈ ઉદય આવી જાય અને કઈ નિર્મળતા, એ દશા અને શુદ્ધમ કહે છે. એ દશા સ્થાયી થઈ ગઈ કે જે સિદ્ધમાં પરમાત્મામાં પણ કાયમ રહે એવી દશાને સ્થાયી કહે છે. કે છે તું પરસ્પર સ્થાપિત થયું દ્રવ્ય પર્યાય દ્વય. દ્રવ્ય એટલે વસ્તુ ત્રિકાળી, વર્તમાન અવસ્થા, બેન દ્વય જોડનું. અમારે પંડિત જોડનું શબ્દ આપણે તમને દ્વય દ્રવ્ય પર્યાય દ્વય. દ્રવ્ય અને પર્યાયનું જોડ કોણ? કે આત્મ પદાર્થ છે. સમજાણો પેલો કયો તો જીવ એ શુદ્ધાથી જ નહીં નો જીવ. અને એની સાથે આ ચાર પર્યાયો છે. એ પર્યાય રૂપ જીવ, નિશ્ચયરૂપ જીવ, વ્યવહારૂપ જીવ. શું કીધું? આ વિકાવિતક તું તત્વ નિશ્ચય જીવ અને ચાર પર્યાય છે વ્યવહાર જીવ. બે નું એક રૂપ થઈને પ્રમાણ રૂપ જીવ. જીવ તો એક રાગાદીને અનાત્મા કહી દીધો. અનાત્મા આત્મા જ નહીં. અને ખરેખર તો સુંદર ઇન્દ્ર અને મોક્ષની પર્યાય તત્વને પણ બહિ તત્વ કીધા છે. હિંસા કરી રહ્યા શુદ્ધ ભાવ દીધા જેવાથી બહિ તત્વ હેયમ. હું જીવ છું, આ સમસ્યા નિદ્રા છે, મોત છે, રાજ્ય છે, એ ભેદરૂપ પર્યાયનો અંશ થઈ જાય. પોતાની આગ્રહ નથી. આદર હતું હું કથન અપવા. ભગવાન નાયક મૂર્તિ ચિતાર છે એ આશ્રય કરેલે અનુભવ કરવા લાયક છે. ભલે અનુભવની પર્યાય છે પણ અનુભવનો આશ્રય કરવા લાયક ચિતાર છે. સમજાણું કઈ એ છે. એ દ્રવ્ય એટલે વસ્તુ. હું અહીં દ્રવ્ય શબ્દ વાપર્યો છો. હું દ્રવ્યમાં દ્રવું આવે ને જીવમાં ટકું આવે. વિકાર વસ્તુ છે, શાશ્વત વસ્તુ છે કે દ્રવ્ય. અને તેની વર્તમાન અવસ્થામાં, તેની વર્તમાન દશામાં ચાર પ્રકારના ભાવ રૂપી ભવન થાય છે. કે ચાર પર્યાયો અને દ્રવ્ય બેની પરસ્પર અપેક્ષા એ આખો આત્મા સિદ્ધાય છે. કર્મ્યાને કઈ સંબંધ નથી તો કર્મ ને સંયોગ ફલામ ફલામ કહે. બસ એની અવસ્થા, હાલત અને વસ્તુ એ બે ની પરસ્પર અપેક્ષા એ દ્રવ્ય પર્યાય રૂપ દ્રવ્ય આત્મા પદાર્થ છે. હું બહુ પણ હવે પકડો તો ખરાબ થોડું જેમ પકડાય એમાં પકડાયું છે, નથી પકડાયું તેને એમાં ભાષા હાલી આવે છે. કોઈ અભ્યાસ ન હોય ને તો જાણે આ અરે આત્માને અભ્યાસ સૂક્ષ્મ ભાવની લાયકા તેની વિશ્વાસ જેટલા પસંદરી થયા માણસ કે પશુ હો વચેન્દ્રિય થયા એ સમજવાને લાયક છે. સોક્ષમ એક વખત સોક્ષમ તેની પાસે સૂર્યનું કહેતો ને મોક્ષમાર્ગમાં કહે છે પેલા તને સમજવા જેવો તો સોક્ષમ થયો છે, હવે તું સમજવાની દરકાર ન કર અને બીજાનો ઉપયોગ મૂળ વાંક તારો છે કે કર્મનો શું કરીએ ભાઈ, અમારે ઘણો ઉપયોગ ધંધો તો અમારે આત્મધર્મ કરવો, પણ ઉપયોગ કર્મ ઠેકાણે આવવા નથી. કર્મ ઠેકાણે આવવા નથી દેતા કે શું ઊંધાઈ મૂકતો નથી. હે આખો દી પાપના પરિણામમાં જોડ્યા કરે, આખો દી નવરો નવરો થી મૂકે વિચાર ગણવાનું થાય ગણવાનું, એવું હોય પાપના એકલા પરિણામ. પણ આત્મા શું છે, આ વસ્તુ શું છે એના માટે વિચાર કરવા બેસો નથી. બેસો તમે કોણ રોકે છે એમ કહ્યું અનુભવ પ્રકાશમાં કહ્યું છે. ચતુર્થી જેવા સગનમાં ધણી જેને ઘરે સન્નુ હજાર ઇસ્ત્રી હતી, સન્નુ તો કાયદો હતો તારે ઘરે સન્નુ તો મળ્યા નથી. ના ના લખું ગો એમાં મજાને તો બીજું સમજ છે, લખું સમજ શું સમજ છે. હે હું સંસારમાં નથી મૂકું બીજું નથી બહુ જોયું નથી. તારે ઘરે સન્નુ તો કરવાનું જેમ લખું એ અનુભવ પ્રકાશ દીપચંદની સાધનની કૃષ્ણ લખ્યું છે. બધા શબ્દો છે એમાં સરેરાશ લખી શકે ઘરે ઘરે તો આ કાંઈ નથી. ના શું નહીં બેઠો નવરો ઉત્તર થાય તો માથા દૂર કરે, કાં ગંદી પો માંડે કાં કરે ત્યાં વાત તલાક ને આમ અને હેરાન ગતિ મજા છે. હા એમાં એક મૃગી નિયમ કહેશે નિયમ કહેશે દીકરો દીકરી હતી ત્રણ ચાર લાખ રૂપિયા મકાન નાખ હવે તમે રહેવા જો તમારે કઈ છે પણ તમારે દીકરી રહે મારે કોણ છે. હા મરી ગયા હાથ પણ થઈ ગયા મરી ગયા ત્રણ ચાર લાખ રૂપિયા હતી અને નંબર થઈ ગયું છે થોડું વેતાન ભટ એક જ પડે જેમ કુમાર વેતાન એમને મરી ગયું થયું ઘણા આવા ભાવ હતા હમગર આવું હવે હું આ છોડી દેવું ગોળે કરી શકતા ને એમ હવે ગોળી હવે હાલ્યા થાય. અરે આવા ઘણા આવ્યા તારા ઉધારના દયાના તારી દયાના થયા તો અરે રખડતો રખડતો રામ એની દયા તો ફેર ભાઈ શું થઈ ચોરાસીના ઉધારના જૂના જે છે તારું કાયમનું સ્વરૂપ છે ને એને અમે પરિણામી ભાવે તમે કહ્યું છે અનાદિ શાસ્ત્ર ભાષાથી અને એના વિકાર ભાવને ઉદય કહીએ છીએ પ્રગટ વિકાર પ્રગટ થવું અને ઉત્સમ સુખનું થાય ત્રણ નિર્મળ અવસ્થાને કહેવામાં બે થઈને દ્રવ્યરૂપ કહેવામાં આપણું દ્રવ્ય સમજાય છે. દ્રવ્ય અને પર્યાયનું જોડતું કે આત્મા પદાર્થ એમ બીજું જોયું બે ત્રણ દ્રવ્ય ને લીધું કારણ બધા દ્રવ્ય સમાન લેવું છે ને બધા એક આત્મા પદાર્થ છે. શું કીધું સમજાણું બે થઈને આત્મા દ્રવ્ય છે ન જ ગુમાડ્યું કારણ કે દ્રવ્ય સામાન ત્રિકાળ લેવું છે અને પર્યાયમાં ચાર બહુ લેવા છે એમ કહીને વસ્તુ એ પાંચ ભાવ છે. ત્યાં પ્રથમ તો જીવત્વ ભયત્વ અને ભયત્વ એમ ત્રણ પ્રકારના પરિણામી ભાવમાં હવે પહેલો પરિણામી ભાવ છે એના ત્રણ પ્રકાર છે. એક જીવપણું એક ભવ્યપણું છે. જીવની યોગ્યતા મોક્ષમાં જવાને લાયક એક જીવો છે અનંતા અને કેટલાક જીવ એવા પણ છે મોક્ષ જવાને લાયક કોરડું મગના જેવા કેટલાક છે એવી પણ એક જગતની ચીજો છે. કોરું મગ થાય છે કે નહીં મઠ મગ લાખ મન પાણી ચોરવો તો ચરે ઘરડી ભૂકા થાય જેના પાપડ થાય પણ ઓગળીને ચરે એમ કોઈ જીવની સંખ્યા બહુ અલ્પ છે. અનુપમ એવી છે એક ભગવાને કહી છે ને એવી છે. બીજામાં અસુરી પ્રકૃતિ આવી કે છે પણ એ તો પલટી જાય ને આ તો પલટે એવી વસ્તુ છે. સમજાણું કઈ કે છે એ પરિણામી કીટને સહજ શક્તિના તત્વના ત્રણ પ્રકાર કાઢ્યા એક જીવપણું એક ભયપણું એક અભયપણું એ ભાવમાં શું જીવતું જે શક્તિ લક્ષણ પ્રણામિત કરું તે શુદ્ર વ્યાતિ આશીર્વાદથી મેળાવવાનું શુદ્ધ પ્રણામ ભાવ વિષ્ણુ જામ એનો અર્થ કરીએ આપણો આત્મા છે ને આ જીવ એનું ત્રિકાળી શું જીવત્વ જે છે ત્રિકાળી જે તારો જીવ છે તો દ્રવ્યાથી નહીં વિષય ત્રિકાળી જીવપણું જીવપણું આનંદપણું જ્ઞાન બધા જીવતા ગુણો તકતા અનંતતા ગુણો શાશ્વત આત્માની શક્તિ રૂપે તત્વ સ્વરૂપ જીવત્વ એનું શક્તિ લક્ષણ જેની શક્તિરૂપ શાશ્વત તત્વ જીવપણું એ પરિણામિત પણ છે ચિતાર એકરૂપ ભાવ પણ છે પરિણામ છે એકરૂપ ભાવ પણ છે તે શુદ્રયાથી નહીં આશ્રિત હોવાથી પહેલી કીધી શુદ્રયાથી નથી બે લીટીમાં કહેતી શુદ્ધ દ્રવ્ય વસ્તુ ચિતાર દ્રવ્ય વસ્તુને લક્ષ્મણ લેનારા જ્ઞાન દ્વારા તેને